tiene una página de consumo de సాధనల ప్రచండ ప్రయాసాలు ఈ విషయం ప్రతి పాత్ర సంఖ్యల శీర్షక్ సత్సంగి శంకా થઈ શકે કે માણસ સંસારમાં હોય ને સામાન્ય સાંસારિક જીવન જીવતો હોય ત્યારે ભયસ્થાન હોય એ સ્વાભાવિક છે. આદિ વ્યાધિ ઉપાધિ માનસિક શારીરિક આકસ્મિક પીડાઓ અને એના ભયસ્થાન રાગ દ્વેષોને કારણે શત્રુઓ હોય ને શત્રુઓ કરતાં એ વધારે ખતરનાક મિત્રના સ્વાનમાં શત્રુઓ હોય એ ભયસ્થાનો એમ સાંસારિક જીવનમાં એ બરાબર. પરંતુ માતાજી કહે છે એમ ભય એ અશુદ્ધિ છે, ચેતનાની અશુદ્ધિ છે, અને સાધના એક પરમ પવિત્ર પરમ વિશુદ્ધ એવું તત્વ છે. એ સાધના દ્વારા જ્યાં પહોંચવાનું છે આત્મા અથવા તો પરમાત્મા સુધી એ પવિત્રતમ છે. નહિ જ્ઞાને ન સદૃશમ પવિત્રમ ઇહ વિદ્યતે, ગીતા કહે છે કે પરમાત્મા સાથેના ઐક્યરૂપ જે જ્ઞાન એના જેવું બીજું કોઈ પવિત્ર તત્વ આ જગતમાં છે. તો પવિત્ર માર્ગ અને પવિત્રતમ લક્ષ્ય એમાં ભયસ્થાન કેવી રીતે હોઈ શકે? શંકાનું સમાધાન આ રીતે કરી શકાય. આપણા અંતરમાં બેઠેલા પરમાત્મા પવિત્રતમ છે એ વાત બરાબર, પરંતુ એમની આસપાસ પ્રકૃતિના ગાઢ આવરણો આવેલા છે અને પ્રકૃતિમાં ખાસ કરીને નિમ્ન પ્રકૃતિમાં પુષ્કળ અશુદ્ધિઓ પડે. મનોમય પ્રકૃતિ, પ્રાણમય પ્રકૃતિ અને શરીર શારીરિક પ્રકૃતિ, અને એ બધાને વિંધીને છેક કેન્દ્ર સુધી જવાનું છે. અને એમાં પણ પૂર્ણ યોગમાં તો એનું રૂપાંતર સાધીને જવાનું છે અને છોડીને જવાનું નથી જ્ઞાન માર્ગ કે નિર્વાણની વાત. એટલે અશુદ્ધિઓ, એટલે ભયસ્થાન. અને બીજી રીતે પણ ભયસ્થાનો ઊભા થાય છે સાધનામાં. મનુષ્ય જ્યારે સામાન્ય સાંસારિક જીવન જીવતો હોય ત્યારે વધતે ઓછે અંશે એ પ્રકૃતિના આધિપત્ય હેઠળ જીવન જીવતો હોય છે. જાણે કે પ્રકૃતિના પ્રવાહમાં એને એમાં તણાયા કરતો હોય છે. પરંતુ જ્યારે એ સાધના કરે ત્યારે પ્રકૃતિની ઉપર ઉઠવાનો પ્રયાસ કરે છે, પ્રકૃતિને પોતાના વશમાં લેવાનો પ્રયાસ કરે છે. અને એને કારણે નિમ્ન પ્રકૃતિની કેટલીક શક્તિઓ અને કેટલાક બીઇંગ્સ, કેટલાક સત્વો, એમને એમ લાગે છે કે આ વ્યક્તિ અમારા આધિપત્યની બહાર નીકળી જશે, અમારી ચુંગાલમાંથી છટકી જશે, અમારા પાંસલામાં આવે રહેશે નહીં, એટલું જ નહીં પણ અમારા ઉપર આધિપત્ય કરશે, દિવ્યત્વ પ્રાપ્ત કરે. એટલે આ શક્તિઓ અને આ સત્વો એ ચેતનાની અંદર અને બહાર સર્વત્ર શક્ય એટલી મુશ્કેલીઓ ઊભી કરે છે અને એને કારણે ભયસ્થાનોની સંભાવના ઊભી થાય છે. હવે આ પ્રચ્છન્ન ભયસ્થાનો કે છાના જો કોઈ પણ સાધકનું સ્ખલન અથવા પતન થાય તો એમાં કોઈ પ્રચ્છન્નતા, કોઈ છાના પણ હોતું નથી. સાધકને એની ખબર પડી જાય છે તરત જ અને વહેલા મોડા આસપાસનાઓને પણ એનું જાણ થઈ જાય છે. મેનકાના સંદર્ભમાં વિશ્વામિત્રનું પતન થયું તો વિશ્વામિત્રને એની જાણ થઈ અને સ્વર્ગ અને પૃથ્વી બંને લોકમાં એની જાણ થઈ. દુર્વાસા અભિશાપ આપતા હશે તો એ ક્રોધરૂપ સ્ખલનનો અહેસાસ થયા વિના એમને રહેતો નહીં. એટલે સ્ખલન એક ખુલ્લી વસ્તુ છે, પણ આપણે જેની વાત કરવાના છીએ એ બધા તત્વો વાસ્તવમાં તો સાધનામાં અત્યંત ઉપકારક થાય એવા તત્વો છે, પરંતુ એમને વિશેની ખોટી સમજણને કારણે અથવા અપૂરતી સમજણને કારણે અથવા એમના તરફના ખોટા અભિગમને કારણે કે એમને વિશેના ખોટા વલણને કારણે એના એ તત્વો ભયસ્થાનો બનીને ઉભા રહે છે. અને સાધકને ખ્યાલ એટલે માટે નથી આવતો કે બધા સાધનામાં ઉપકારક તત્વો હોય છે, એટલે સાધકને એવી ભ્રાંતિ રહ્યા કરે કે હું સાધના કરી રહ્યો છું આ બધા દ્વારા, વાસ્તવમાં એ પથભ્રષ્ટ હોય. માટે એને પ્રચ્છન્ન ભયસ્થાનો કહે. હવે એક પછી એક ભયસ્થાનો આપણે લેવાની શરૂઆત કરી તો પહેલું પ્રચ્છન્ન ભયસ્થાન છે ધ્યાન. પ્રાચીન ભારતમાં અને આધુનિક ભારતમાં પણ અધ્યાત્મના ક્ષેત્રે, યોગના ક્ષેત્રે ધ્યાનનો બહુ મોટો મહિમા રહ્યો છે. ધ્યાને આત્મનિ પશ્યંતિ કેચિદ આત્માનમાત્મા. કેટલાક લોકો પોતાના મન દ્વારા પોતાની અંદર રહેલા આત્માને ધ્યાનની મદદ લઈ અને જુએ છે, ધ્યાને પશે. અને પેલા પ્રસિદ્ધ શ્લોકમાં પણ ધ્યાનાવસ્થિત તદ્ગતે ન મનસા પશ્યંતિ અમ યોગિનઃ, ધ્યાનની અવસ્થામાં એ પરમાત્મામાં જેમનું મન છે એવા યોગીઓ એ પરમાત્માના દર્શન કરે છે. જ્ઞાનની પ્રશસ્તિ આ દરિયાબંધ શ્લોકો લખાયેલા છે. અને ધ્યાનનું આ મહાત્મ્ય એક રીતે બિલકુલ વ્યાજબી છે, કેમકે સામાન્ય રીતે આપણા સૌની ચેતના પાંચ જ્ઞાનેન્દ્રિયો દ્વારા અને કર્મેન્દ્રિયો દ્વારા પણ તે જ્ઞાનેન્દ્રિયના બાહ્ય વિષયો તરફ દોડ્યા જ કરે છે, સતત બહાર ફેંકાયા જ કરે છે. શ્રોત્રમ ચક્ષુ સ્પર્શનમ રસનમ ઘ્રાણમ એવ છે, એ પાંચ ઇન્દ્રિયો જ્ઞાનેન્દ્રિયો અને શબ્દ સ્પર્શ રૂપ રસગંધ એ પાંચ વિષયો સતત આ પ્રક્રિયા ચાલે છે, ચેતનાની બહાર ફેંકાવાની પ્રક્રિયા. હવે પરમાત્મા એ રહ્યા છે આપણી હૃદય ગુહાની છેક અંદર ઉંદરે, અને એમના સાક્ષાત્કાર માટે ચેતનાને બહારથી પાછી વાળી અને અંદર છેક ઉંદરે કેન્દ્ર સુધી લઈ જવાની છે, ઉલટી પ્રક્રિયા કરવાની છે. અને એમાં ધ્યાન એ અત્યંત મહત્વનું સાધન છે, અને એટલે માટે ધ્યાનનો મહિમા છે. પરંતુ કદાચ એના આત્યંતિક મહિમાને કારણે જ એ ભયસ્થાન બનીને ઉભું રહે છે. કેમ કે એક વ્યાપક ગેરસમજાને કારણે એવી ઊભી થઈ છે કે સાધના એટલે ધ્યાન, યોગ એટલે ધ્યાન. કોઈ પણ યોગીનું ચિત્ર કોઈ પણ ચિત્રકાર કલ્પશે તો પદ્માસન અને ધ્યાનસ્થ એવું ચિત્ર એ કલ્પશે. એ ક્યારેય કોઈ યોગીને મગદળ ફેરવતો નહીં બતાવે જે વિવેકાનંદ નિયમિત રીતે કરતા. એની પાછળ આ ધ્યાન ઉપરના નો જે આત્યંતિક ભાર છે એ જવાબદાર. એટલે આ સમીકરણ સાધના એટલે ધ્યાન એને કારણે મુશ્કેલી ઊભી થાય છે. સાધકો આવા ખ્યાલથી સાધના કરે એટલે ધ્યાનનો સમય ધીમે 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 કરતા વધારતા જ જાય, અને કલાકો સુધી ધ્યાનમાં બેસવાની વૃત્તિ કે બેસવાનું વલણ એ અપનાવતા જાય છે. કે એક્સ્ટ્રીમના કેસીસમાં આપણે કદાચ વાંચ્યું હશે દિવસનું 18,000-20,000 કલાક ધ્યાન કરનારા યોગીઓ છે. તો આ રીતે ધ્યાન ઉપર અતિશય ભાર દેવાને કારણે સાધના એકાંગી બને છે, એની સંતુલા ચાલી જાય છે. ઇટ બિકમ્સ લોપસાઇડેડ. આનું પહેલું ભયસ્થાન છે. ધ્યાનનો બીજો એક સ્થાન લઈએ. ધ્યાનની ચર્ચા કરતા માતાજીએ બહુ સ્પષ્ટપણે એક વાત કહી છે કે લગભગ હંમેશા વ્યક્તિ જ્યારે ધ્યાન કરે છે, લાંબા ધ્યાન કરે છે, ત્યારે સાચું ધ્યાન એ માત્ર ક્ષણોનું જ હોય છે. બહુ થોડી ક્ષણો એ સાચું ધ્યાન કરે છે. અને જો આમ હો તો બાકીનો સમય ધ્યાનનો એ નિરર્થક જાય છે, નકામો જાય છે. સાધકને મનમાં સૂક્ષ્મ રીતે એક અહંકાર પોષાયા કરે કે મેં હું આટલા કલાકનું ધ્યાન કરું છું, વાસ્તવમાં થોડીક ક્ષણોનું ધ્યાન હોય, બાકીના સમયનો લગભગ બગાડ હોય એમ કહીએ તો કશું ખોટું. તો આ થયું ધ્યાનનું જ બીજું વયસ. ધ્યાનને ત્રીજું વયસ સ્થાન લઈએ. સાધક કોઈ પણ રીતે ધ્યાન કરતો હોય, એ કોઈ ઈષ્ટ કે ગુરુના સ્વરૂપ ઉપર એકાગ્ર થતો હોય, કોઈ વિચાર શૃંખલા ઉપર એકાગ્રતા કરતો હોય, અથવા કોઈ એક જ વિચારને લઈને એના ઉપર એકાગ્ર થતો હોય, અથવા વિચારો અને ભાવોથી તદ્દન પાછા હટીને માત્ર સાક્ષી ભાવે એમને જોઈને એ રીતે ધ્યાન કરતો હોય, અથવા તો તદ્દન શાંત ભાવે ગ્રહણશીલ બની અને ઉર્ધ્વમાંથી શાંતિ વગેરેનું વગેરેની અભિક્ષા કરી અને એક ક્વાયટ રિસેપ્ટિવિટીમાં બેસીને ધ્યાન કરતો, ગમે તે રીતે કરતો. પણ થોડી ઘણી પણ શાંતિનો એનો અનુભવ થાય એટલે તરત જ લગભગ હંમેશા એ નિદ્રા અથવા તો ગાઢ તંદ્રામાં સરી પડતો હોય છે. એવી તંદ્રા કે બહારની પરિસ્થિતિનો બહુ ભાન ન રહે, શરીર લગભગ ભૂલાઈ જાય અને સાધકને એમ લાગે કે પોતે બહુ જ ઊંડા ધ્યાનમાં ચાલેલો છે, પણ વાસ્તવમાં એ હોય નિદ્રા અથવા તંદ્રા. અને ભગવદ્ ગીતા કહે છે કે પ્રમાદ આલસ્ય નિદ્રા વિસ્તન નિબદ્નાતિ ભારત. હે અર્જુન, તેનો તમો ગુણ એ મનુષ્યને પ્રમાદ આળસ અને નિદ્રાથી બંધનમાં લાવે છે. અને ભગવદ્ ગીતા આગળ એમ પણ કહે છે તમો ગુણ માટે જગન્ય ગુણ, હલકામાં હલકો નિમ્નતમ ગુણ છે ત્રણ ગુણો માટે. એટલે ધ્યાનમાં આ જ્યારે તંદ્રા થાય ત્યારે સાધક એ નિમ્નતમ એવા તમો ગુણમાં સરી પડે છે, પણ એને એનો અહેસાસ થતો નથી, એને એમ લાગે છે કે ઊંડા ધ્યાન માટે આ પ્રચ્છન્ન ભય સ્થાન છે. ધ્યાનનું જ એક વધુ ભય સ્થાન જોઈએ. માનો કે સાધકને બિલકુલ સાચું ધ્યાન લાગે છે. મેં ખરેખર ધ્યાન કરતા કરતા ચેતનામાં એક ખૂબ ઊંડો ઉતરી જાય છે. અને બિલકુલ સાચી રીતે જ્યારે છે કે ઊંડાણમાં પહોંચે ચેતનામાં, ત્યારે એને શાંતિનો અહેસાસ થાય, અનુભવ થાય, આનંદની સરવાણી અંદર ફૂટે. અંતરચેતન અત્યંત વિકાસ પામે. પરંતુ એની જે બાહ્ય ચેતના છે, જે સપાટી પરની ચેતના છે, એ ચેતના અને આ અંતરચેતના વચ્ચે એક જબરજસ્ત મોટું અંતર, મોટી ખાઈ, યોનિંગ ગેપ એ ઊભો થઈ જાય છે આ કારણસર. અને અંતરચેતના ગમે એટલી વિકાસ પામે ધ્યાન દરમિયાન, તેમ છતાં સપાટી પરની બાહ્ય ચેતના એવી ને એવી અપરિવર્તિત, એવી ને એવી અરૂપાંતરિત રહે છે. અને જ્યારે આવો યોગી ધ્યાનમાંથી બહાર આવ્યા પછી બાહ્ય જગત સાથે વ્યવહાર કરે, ત્યારે તો તેને તે અપરિવર્તિત અરૂપાંતરિત ચેતના દ્વારા જ એ વ્યવહાર કરવો પડતો હોય છે. અને એને કારણે કેટલીક વાર એ વ્યવહાર અત્યંત હીન કક્ષાનો હોય છે. જોનાર માણસને એમ લાગે કે આ તો સામાન્ય માણસ કરતા પણ હીણું આચરણ કરે છે, આવો યોગી છે, છતાં ગમે તે ગાળો બોલવી, પથ્થરો મારવા. અને માતાજી અને શ્રી અરવિંદ વારંવાર આ વાત દોહરાવે છે કે જે ધ્યાન બાહ્ય વ્યવહારને, વ્યક્તિના વર્તનને રૂપાંતરિત કરી શકે નહીં, એ ધ્યાન કે એ અધ્યાત્મનો જાજો અર્થ નથી. તો આ થયા સાધનાના અહેસાનો, એટલે કે ધ્યાનરૂપી સાધનાના અહેસાનો, પ્રચ્છન્ન અહેસાનો. હવે એક બીજું ભયસ્થાન લઈએ. એ ભયસ્થાન છે કર્મ. પ્રાચીન ભારતમાં ધ્યાનનો જેટલો મહિમા હતો, જેવો મહિમા હતો એટલો અને એવો મહિમા કર્મનો રહ્યો નથી. પ્રાચીન ભારતના બધા જ ધર્મોએ વેદ ધર્મની સામે વાંધો ઉઠાવનાર બૌદ્ધ અને જૈન ધર્મોએ પણ, અને તે ધર્મોના બધા પંથોએ એક મતે કર્મનો સિદ્ધાંત, કર્મ અને પુનર્જન્મનો સિદ્ધાંત સ્વીકારેલો છે. દરેક કર્મ શુભ કર્મ, શુભ ફળ, અશુભ કર્મ, અશુભ ફળ ઉત્પન્ન કરે છે. અને એ ભોગવવા માટે જન્મ ધારણ કરવો પડે છે, ત્યાં ફરીથી કર્મ અને એ ઘટમાં પુનરપિ જનનમ પુનરપિ મરણમની ચાલ્યા છે. આ કારણસર જ્ઞાન માર્ગીઓ તો એટલી હદ સુધી ગયા કે કર્મ અને જ્ઞાનને અંધકાર અને પ્રકાશ જેટલો પરસ્પરનો વિરોધ છે. જ્યાં કર્મ હોય ત્યાં જ્ઞાન હોઈ શકે નહીં ભગવાનનું, અને જ્યાં જ્ઞાન હોય ત્યાં કર્મ હોઈ શકે. અને કદાચ આ વિચારના પુષ્કળ પ્રભાવને કારણે જ આપણા ભારતીયોમાં કર્મ કરવાનું વલણ ઓછું દેખાય છે. કર્મનો પહેલો મહિમા કર્યો ઈશાવાસ્ય ઉપનિષદે. કુર્વન્નેવેહ કર્માણિ જિજીવીષે શતમ સમાહ એમ કહીએ ઇહ આ પૃથ્વી ઉપર. કર્માણિ કુર્વન એવ, કર્મો કરતા કરતા જ એમ્ફેસિસ બતાવ્યું છે, એવ કહીએ છે, ભાર દીધો છે. શતમ સમાહ જીજીવીષે, 100 વર્ષ જીવવાની ઈચ્છા રાખવી. અને આ બીજરૂપ વિચારને લઈને ભગવાન શ્રી કૃષ્ણે ભગવદ્ગીતામાં કર્મયોગનું વટવૃક્ષ ઉગાડ્યું છે. અને સૌ પહેલી વાર કર્મનો મહિમા ગાયો છે અને જ્ઞાન માર્ગની કે ભક્તિ માર્ગની માફક કર્મયોગ માર્ગ પણ સ્વતંત્ર માર્ગ છે અને સ્વતંત્ર રીતે ભગવાનનો સાક્ષાત્કાર કરાવી શકે છે એ વાત ત્યાં પ્રતિપાદિત થાય. કર્મ એ એક વસ્તુ છે અને કર્મયોગ એટલે કે સાધના રૂપે કરવામાં આવતું કર્મ એક જુદી વસ્તુ છે, તદ્દન જુદી વસ્તુ છે. શ્રી અરવિંદ કહે છે એમ કે જ્યારે પદની લાલસા વિના, ધનની લાલસા વિના, કીર્તિ કે વાહવાહની લાલસા વિના સ્ત્રી પુત્રાદિકની ઈચ્છા વિના માત્ર કર્મ ફળે જ નહીં પણ કર્મ ખુદની આસક્તિ છોડીને સાધના ચાલતી હોય ત્યારે માત્ર ભગવાનના સાક્ષાત્કારના સાધન તરીકે અને સાક્ષાત્કાર થઈ ગયા પછી ભગવાનના આદેશના અનુસરણ રૂપે જ્યારે કર્મ કરવામાં આવે ત્યારે કર્મયોગ બને. પરંતુ સાધક જે કરી રહ્યો છે એ કર્મ છે કે કર્મયોગ છે એ જાણવા માટે સાધકે પોતાની જાત સાથે અત્યંત નિર્દય, અત્યંત કડક થવું પડે. નહીં તો સામાન્ય કર્મને એ કર્મયોગ માની અને વર્ષો સુધી એ પ્રકારનું કર્મ કર્યા કરે અને એને કારણે આ કર્મ એક પ્રચ્છન્ન ભયસ્થાન બની રહે. ઘણી બધી વાર લોકો એટલા બધા ગ્લીબલી એટલા સહજ રીતે એમ કહી દેતા હોય છે કે અમે તો ભગવાનનું કામ કરીએ છીએ, ભગવાનનું કરીએ છીએ, માના કાર્યને કરી રહ્યા છીએ. ખાસ કરીને આશ્રમમાં, પોંડિચેરી આશ્રમમાં ઘણી બધી વાર આવું કહેતા આપણે લોકોને સાંભળીએ. પણ માત્ર આશ્રમવાસી થવાથી એ જે કંઈ કર્મ કરે એ કર્મ એવો બની શકતો નથી. અને ઘણી બધી વાર એ આશ્રમનું જ કામ કરતો હોવા છતાં માં માટે, શરીરને માટે પણ પોતાના અહંકાર માટે એ કર્મ કરતો હોય. એક સાધકનું ઉદાહરણ આપું, નામ આપ્યા વિના. પુષ્કળ કર્મ કરે આશ્રમવાસી, દિવસના 14-16 કલાક કામ કરે એમ માનીને, એવી એક મીઠી ભ્રાંતિ હેઠળ કે હું ભગવાન માટે, દિવાળી માટે કામ કરી રહ્યો છું. અને કદાચ ભગવાનની જ કૃપાથી વર્ષો પછી એકવાર એને એવી પ્રતીતિ થઈ કે મેં કોઈ પ્રગતિ કરી નથી સાધનામાં, મારી ઈચ્છાઓ, મારી આસક્તિઓ, મારા રાગ દ્વેષ, મારા કામ ક્રોધારી, એ બધા તો એવા ને એવા રહ્યા છે. એટલે માતાજી સદેહ હતા, માતાજીને એમણે પૂછ્યું, મધર, હાઉ ઇઝ ઇટ that for years together I have worked so much for you and even then I have not progressed. વર્ષોના વર્ષો મેં તમારા માટે કામ કર્યું અને છતાં મારી પ્રગતિ કેમ નથી? માતાજીનો ઉત્તર હતો, યુ વર્ક ફોર યોર ઈગો, not for me. તમે તમારા અહંકાર માટે કામ કરી, મારે માટે નહીં. એટલે કર્મ એ પ્રચ્છન્ન ભયસ્થાન છે. આ તો આશ્રમની વાત કરી, આશ્રમની બહારના જીવનની વાત કરીએ તો માણસ શરૂઆતમાં કેટલીક વાર ઊંધી માથે સંસારમાં જંપલાવે, વર્ષોના વર્ષો એ રાગ દ્વેષની દુનિયાઓમાં અથડાય કૂટાય અને એક બિંદુ એવું આવે કે જ્યારે એમ થાય કે એમાં અબમે નાચ્યો બહુત ગોપા, મારે માટે અને મારાઓ માટે મેં ઘણું કરી. ધુમાડાના બાચકા જેવું લાગ્યું, હવે જે કંઈ શેષ વર્ષો રહ્યા છે એ હું ભગવાનને સમર્પી દઉં, ભગવાન માટે કર્મ કરું. એવો વિચાર કરી અને એ કોઈક આધ્યાત્મિક કે યોગિક સંસ્થામાં દાખલ થાય. શ્રી અરવિંદો સોસાયટી હોય, એ ચિન્મય મિશન હોઈ શકે, એ શિવાનંદજીનો દિવ્ય જીવન સંઘ હોય, એવી કોઈ પણ સંસ્થા. પણ કેટલીક વાર બને છે શું કે સંસારમાંથી ક્ષેત્ર બદલીને અહીંયા આવ્યો હોય, પણ ચેતના તો કઈ જૂની જ લઈને આવ્યો, અને એ જૂના રાગ દ્વેષો, એ જૂની ઈચ્છાઓ, એ જૂનો અહંકાર, એ બધા આ સંસ્થામાં જોડાયા પછી પણ એવા ને એવા કામ કરતા હોય. ગીતાના પ્રથમ અધ્યાય ઉપર પ્રવચન કરતા વિનોબાએ એક બહુ સરસ વાત કરી છે કે અર્જુને કહ્યું કે મારે વનમાં ચાલ્યા જવું છે, આવું ઘોર હિંસાનું કર્મ કરું એના કારણે વનમાં ચાલ્યો. તો ધારો કે વનમાં ચાલ્યો ગયો હોત તો વનમાં જઈને એણે પ્રાણીઓને મારવાની શરૂઆત કરી, કારણ કે એનું ક્ષત્રિયત્વ એને ક્યાં એ મૂકી જવાનું. તો અહીંયા પણ આ નવા ક્ષેત્રમાં વ્યક્તિ પદ માટે ટ્રસ્ટી થાઉં અથવા સેક્રેટરી થાઉં, ચેરમેન થાઓ, અને એવું કઈ નહીં તો પોતાનું મહત્વ પોતે કેન્દ્રમાં રહે અને બીજા બધા એનું મહત્વ એની કેન્દ્રવર્તિતા એ સ્વીકારે. સેલ્ફ એગ્રેનાઇઝમેન્ટ, ફેટલિંગ ધ ઈગો, આવા શબ્દો જે અંગ્રેજીમાં વપરાય છે, પોતાના સ્વને તગડો કરવાનું જાણતા અજાણતા એ વર્તન કરે. એટલે ફરી પાછું પાછી એ જ ભ્રાંતિ હેઠળ એ જીવે આશ્રમમાં જેમ જીવે બાદ કે હું ભગવાન માટે કર્મ કરું છું, પણ વાસ્તવમાં એ પોતાના અહમ માટે કરતો હોય, ઈચ્છાઓ માટે કરતો હોય અને એવી બધી વસ્તુઓ માટે કર્મ કરતો હોય. એટલે આવી રીતે જ્યારે માણસ કર્મ કરે ત્યારે જાત સાથે અત્યંત કડક રહેવું પડે, વારંવાર પોતાને પૂછ્યા કરવું પડે હું આ શા માટે કરું છું. કોઈ પદ ન મળે છતાં હું એને એ રીતે કર્મ કરું છું, અથવા પદ મળ્યા પછી સાપ કાચળી ઉતારી નાખે એ રીતે તદ્દન સહજતાથી એ પદ છોડી દેવા માટે હું તૈયાર છું. ખોટા પડતા હોય કે હાર તોરા થતા હોય ત્યારે હું ધીમે રહીને ક્યાંક સરકી જવા માટે તૈયાર છું. પુષ્કળ ચર્ચાઓ ચાલતી હોય ત્યારે તદ્દન અભૂત બની અને શાંત બેસી રહી શકું એમ છું, મારા ઈગોને પ્રોજેક્ટ કર્યા વિના. આ જાત જાતના પ્રશ્નો એ પોતાને પૂછી શકે ને પૂછવા જોઈએ અને જાતને તપાસ્યા કરવી જોઈએ, નહીં તો આ કર્મ મોટું પ્રચ્છન્ન ભયસ્થાન બનીને ઊભું રહે એવો એને સહેજે ખ્યાલ સુધી ન હોય. અહીં આજનું વક્તવ્ય પૂરું કરું છું, આવતા સોમવારે આગળ જઈશું.